તારીખ 25/10/1994 શ્રી સમયસાર ગાથા 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207
ઘણા કાળે તેવી ઘણા કાળ પર્યંત તેવી પ્રવૃત્તિ જીવ કરે અને એને બોધ મળે તેના કરતા અલ્પકાળમાં એવા પરિણતિના સંગ છે, એવી પરિણતિવાન જીવના સંગ છે, એટલે જ્ઞાની સત્સંગ છે, પરમ સત્સંગ છે. જો એનો અંતર પરિણતિનો પરિચય થાય તો એ પરિણતિની સિદ્ધિ અસર જે જોવે પરિણતિના દર્શન કરે એને થાય છે. આ પરમ સત્સંગનો રહસ્ય કે એને સિદ્ધો બોધ અસર કરે એની પરિણતિનો બોધ સ્વરૂપ એવા છે જ્ઞાની એની પરિણતિનો સીધો બોધ મુમુક્ષુજીને અસર કરી જાય છે. માટે મુમુક્ષુજીને જ્ઞાનીનો સત્સંગ ઉચ્ચ કોટિના મુમુક્ષુ એની પરિણતિ સારી રીતે એનો સત્સંગ કર્તવ્ય છે એવો ઉપદેશ આપવામાં આવે છે. એની અંદર આ બહુ મોટો ફાયદો છે કે અનેક ગ્રંથોના અધ્યયનથી ઘણા વખત સુધીના પરિચય છે, શાસ્ત્રના પરિચય છે, એ બોધની અસર ન આવે એટલી અસર સિદ્ધિ સેકન્ડોમાં મિનિટોમાં આવે એટલા માટે સત્સંગમાં ઉપદેશ છે. થોડી વાત ચાલી ગઈ અને એ ઘર તો થઈ ગયો આપણા શું કરવું આપણે સ્વાસ્થ્ય ન ચાલતો હોય ચાલે છે. એ ઉપરાંત પેટમાં તો ગુરુજીને જેને સમજ્યા છે એને તો ઘણું સમજાય અથવા ઓછું ઊંચું સમજાય તો જેમને સમજ્યા નથી એવા પણ હવે તો નવી જનરેશન તો આવી એને આપસમાં સક્ષમ કરવો જરૂરી છે, નિયમિત રીતે સક્ષમ કરવો જોઈએ. એની અંદર શું છે કે એક કુટીના મોક્ષ નથી રહેતા, કોઈનો યોગ્યતા ઓછી હોય, કોઈ વિશેષ હોય, કોઈ એટલું વિશેષ હોય, એટલું વિશેષ હોય, એ રીતે એના સંગથી પરિણામ પોતાને જો સુધારવાની ભાવના હોય એ પ્રયોગ પદ્ધતિથી બોધ લેવાનો પ્રસંગ છે. શ્રવણ વાંચન ચર્ચામાં થિયરિટિકલ નોલેજ મળે છે, પ્રેક્ટિકલ નોલેજ મળવું એ આ પ્રકાર એટલે આની વેલ્યુ ઘણી જુદી છે. કેમ કે આ અનુભવ જ્ઞાનની પદ્ધતિ થઈ ગઈ, અનુભવની જ્ઞાનની પદ્ધતિ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ્ધતિ છે. એટલે ગ્રંથોમાં આપણા ગ્રંથોમાં શાસ્ત્રોમાં ઠામ ઠામ સત્સંગનો ઉપદેશ આપવામાં આવ્યો છે એની પાછળ આ કારણ છે. અહીંયા જે જ્ઞાનીનું વર્ણન છે એમાં જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી, પરિપૂર્ણ આત્મ સ્વરૂપના અવલંબને ઈચ્છા માત્ર કર્તવ્ય નથી, તેમ છતાં ઈચ્છા થાય તો એનો નિષેધ જેને વર્તે છે એવા જ્ઞાની અનિચ્છક છે, એ પ્રકારે જ્ઞાની અનિચ્છક છે. અને તેથી જ્ઞાની પ્રસન્ન ગુરુજીને ઈશ્વર તંદુરસ્ત રહીશ, મને ઠીક રહેશે એ પ્રકારનો અભિપ્રાય નો એ ખાલી પોતાની નબળાઈ છે અને માત્ર જેમ કોઈ મકાનમાં ભરાઈ એના ભાડાને ચૂકવી દે એવી રીતે શરીરને આહાર જાણે ચૂકવી દે છે. એટલે પોતાના એ પ્રકારના વિકલ્પ લંબાઈને એ વિકલ્પથી નિવૃત્ત થવા વિકલ્પ વધારવા છે, વિકલ્પ નથી વિકલ્પથી નિવૃત્ત થવા પણ સમય પ્રકારે તેથી તે અસરમાં પડી ગઈ નથી. તેથી ગુજરનો પરિગ્રહ જ્ઞાનીને કરવામાં આવતો નથી. મુનિ દશામાં તો બહારના વિકલ્પને પાપનો ભાવ કરવામાં આવતો નથી. સામાન્ય પ્રકારે પરગ્રહની ઈચ્છા પાપ માનવાય છે. ક્યાંક ત્યાં કશાય પ્રવૃત્તિ કરવા માટે છે, ફરે જ્ઞાની મળે તો મન કશાયનો પુણ્ય કહે છે. ત્રણ કષાય નો અભાવ થઈને સ્વંદના મન ઉદયમાં વર્તે છે, ઘણો મન કષાય છે. સંયમના હેતુથી યોગ પ્રવૃત્તિ મનવચન કાયાના યોગની પ્રવૃત્તિ છે. એ સંયમના હેતુ આવ્યો. સંયમના નિભાવ છે એ વખત આહાર વધુ એને પાપ અને પરિગ્રહનો પ્રકરણ છે. પરિગ્રહનો અર્થ એ છે જીવના ચીકણા પરિણામ થઈને ચારે બાજુથી ઘેરો ફરી એટલે ચારે બાજુ ચારે બાજુથી પૂરી પકડ હશે. પૂરી પકડ
પૂરી પકડ
પૂરી પકડ એને પરિગ્રહ પૂરી પકડ
એ પોતાના સ્વરૂપને અર્થે એને ઈચ્છા નથી. શું જેમ આખા દિવસમાં તપેલો પથ્થર ઉનાળામાં રાત્રે 8 વાગે પણ ગરમ હોય, અત્યારે તડકો નથી ને કેમ ગરમ, પણ આખો દિવસ તપ્યો છે. એમ અનાદિકાળનો જીવને જે વિભાવ છે એ ઈચ્છા રૂપી પરિગ્રહ ચાલ્યા પછી પણ થોડોક રહી જાય છે, બહુ નથી થોડોક રહી જાય છે. તો કહે છે કે એ રહી ગયો છે, એ જવા માટે છે. એ પથ્થર હવે ઠંડો થવાનો છે, પ્રતિ સમય ઠંડો થઈ જ રહ્યો છે અને સાવ ઠરી જશે. એવી રીતે જ્ઞાનીની પણ જે વિભાવનો અંશ છે એ હવે ટકવાનો નથી, એને કોઈ આધાર નથી, એનું કોઈ મૂળ નથી. એ ખલાસ થવા માટે વર્તી રહ્યો છે, તો પણ ખલાસ થવા માટે વર્તી રહ્યો છે. તેને પરિગ્રહ નથી જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે, પોતાના જ્ઞાયક સ્વરૂપને ભૂલીને થયેલો વિકલ્પ, પરદ્રવ્યને મેળવવાનો, પરદ્રવ્યની અભિલાષા વાળો, એમાં આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિના અભિપ્રાય સહિતનો ઈચ્છાનો વિકલ્પ, એ અજ્ઞાનમય ભાવ છે અને એ અજ્ઞાનીનો પરિગ્રહ છે. પછી એની પાસે બહારનો ઈચ્છા અનુસાર જે પરિગ્રહ વસ્તુનો એ તો એના પ્રારબ્ધ અનુસાર હોય છે. ઓછો પરિગ્રહ હોય એટલે ઈચ્છા ઓછી છે એવું નથી, વધુ પરિગ્રહ છે માટે વધુ ઈચ્છા છે એમ પણ નથી. એ તો એના ઉપર એનું માપ નથી. પણ જેને એક પરમાણુની ઈચ્છા છે અને આખા જગતની ઈચ્છાનો અભિપ્રાય પડ્યો છે, જગતે એને ઓછું પડશે. શાસ્ત્રમાં આવે છે, અન્ય શાસ્ત્રોમાં એક જીવની ઈચ્છા, સંસારી એક જીવની ઈચ્છા એને જો એનલાર્જ કરવામાં આવે તો આખું જગત એ ઈચ્છામાં પરમાણુ વધ દેખાય, એને જગત ઓછું પડે. એક જગત તો એને ઓછું પડે, 14 બ્રહ્માંડ એને ઓછા પડે. હવે કેટલા અજ્ઞાની કે અનંત અજ્ઞાની છે જગતમાં, અજ્ઞાની કેટલા અનંત. આ બધાની ઈચ્છા શું કે આખું જગત પણ ઓછું પડે એ, તો પછી એ જગતની અંદર વિગ્રહ ન થાય, લડાઈ ન થાય, તકરાર ન થાય, તો શું થાય, ચીજ એક ને લેનારા ઘણા. જગતની અંદર ક્લેશ છે, સંસારની અંદર જે ક્લેશ છે એ કદી ન મટે એવું જે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે તે યથાર્થ છે, પ્રતીત થાય એવી વાત છે કે આ સંસાર છે એ ક્લેશો બધી ક્લેશનો સમુદ્ર છે, એકાંત ક્લેશ સિવાય આ જગતમાં બીજી કોઈ અપેક્ષા રાખે તો બહુ મોટી ભૂલ છે. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. પોતાનું પરિપૂર્ણ જ્ઞાયક સ્વરૂપ છે એ જ્ઞાનમાંથી, અનુભવમાંથી, પ્રતીતમાંથી ખસ્યા વગર જે પરિણમન છે એ પરિણમનને જ્ઞાનમય પરિણમન કહેવામાં આવ્યું છે અને એવું પરિણમનનો અભાવ તે અજ્ઞાનમય પરિણમન છે અને એવો તો ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. જ્ઞાનીને તો પોતાનો આત્મા જે જ્ઞાનમય છે એ રૂપ હું છું એ જ પરિણમન એનું છે, બાકીનું પરિણમન જ્ઞાનીનું નહીં. પ્રવચન સારમાં 172 ગાથામાં 9 નંબરનો બોલ છે, ગુરુદેવશ્રી બહુ સરસ એ વિષય ઉપર વાત કરતા હતા. એકવાર પાલિતાણાના રસ્તે જવાનું થયું રવિવારે, કે રાગ તો જ્ઞાનીનો નથી પણ ઉપયોગ બહાર જાય એ પણ જ્ઞાનીનો નથી, કેમ કે ત્યાં એમ ચાલ્યું છે કે ઉપયોગનું કોઈ હરણ કરી શકતું નથી. તો પોતાને પોતે ચર્ચા કાઢી, જુઓ કે અહીંયા ઉપયોગનું હરણ કરી શકતું નથી તો કે પણ જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે તો દેખાય છે, શાસ્ત્ર વાંચે છે, ભગવાનની સ્તુતિ પૂજા કરે છે, બીજું પણ જેને ઉદય હોય એ પ્રમાણે ઉદય પ્રમાણે જ્ઞાનીનો ઉપયોગ તો વર્તે છે. તો કે બહાર ગયો છે ઉપયોગી મારો નહીં, એ ઉપયોગ મારો નહીં, જેમ રાગ મારો નહીં એમ એ ઉપયોગ પણ મારો નહીં. બહાર જાય એ મારો નહીં, મારો ઉપયોગ બહાર જાય છે એનો, જાય તો એ મારો નહીં, જાઓ સ્વામિત્વ નથી એના ઉપર. જે જે પરિણામ ઉપર જ્ઞાનીનું અજ્ઞાનીનું સ્વામિત્વ વર્તે છે કે આ મારા પરિણામ છે એવું જ્ઞાનીને નથી. મારું તો જ્ઞાનમય સ્વરૂપ છે અને જ્ઞાનમય ભાવ એટલામાં મારા અસ્તિત્વની સમાપ્તિ છે, બાકી એટલો વિભાવનો અંશ રહ્યો એમાં પોતાનું સ્વામિત્વ નથી અને એમાં પોતાના અસ્તિત્વનો પણ અનુભવ નથી. સ્વામિત્વ નથી એટલે એમાં અસ્તિત્વનો અનુભવ નથી. પહેલા જે એમાં અસ્તિત્વનો અનુભવ અજ્ઞાન દશામાં થતો હતો એ મટી ગયો એટલે અસ્તિત્વ ખસેડી લીધું એને. જેમ કોઈ ચીજને આપણે વેચી દઈએ અથવા દાનમાં સમર્પણ કરી દઈએ તો આપણો હક નથી રાખતા, શું આ તો આપણે આપી દીધેલી વસ્તુ, હંમેશા ઉપર આપણો હક નથી. એમ જ્ઞાનીને પરિગ્રહ ઉપર હક નથી, પરિગ્રહની ઈચ્છાના વિકલ્પ ઉપર પણ હક નથી, એ મારી ચીજ નહીં, ખલાસ એ ગઈ. એવો અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. શું એ તો પોતાના જ્ઞાનમય પરિણમનની અંદર તન્મય થઈને વર્તે છે, વિભાવંશમાં તન્મય થઈને વર્તતા નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસંગને ઈચ્છતો નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, વિકલ્પની ઈચ્છા ન કીધી અહીંયા, અજ્ઞાનમયપણે પરદ્રવ્યને ઈચ્છતો, આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ એ પરદ્રવ્યને ઈચ્છતો, એ પ્રકારની જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસંગને ઈચ્છતો નથી. એ પ્રકારની ઈચ્છાનો અભાવ છે એટલે ખરેખર જ્ઞાની અસંગને ઈચ્છતો નથી, ભોજનને ઈચ્છતો નથી. મળે તો ઠીક, ન મળે તો ઠીક, જેવું હોય તે ઠીક. એક અપૂર્વ અવસરમાં એક પંક્તિ લીધી છે કૃપાળુદેવે, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો, બહુ માર્મિક વાત લીધી છે. જ્યાં ભાવતું ભોજન મળે ત્યાં ચિત્ત પ્રસન્નતા થવી બહુ સ્વાભાવિક છે. જીવને ઈચ્છિત ભોજન, ભાવતું ભોજન મળે તો એને ઠીકપણું થવું, ચિત્ત પ્રસન્નતામાં ઠીકપણું થવું કે આ આઈટમ સારી છે, ભોજનમાં આ આઈટમ સારી છે. અને સામાન્ય રીતે એ આઈટમ વધારે ખાય છે, પણ જેને જે ભાવતું હોય એ વધારે, બીજું ઓછું ખાય ને એ વધારે ખાય. શું મૂળી દશામાં એ પરિસ્થિતિ નથી. હા, સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ, ગમે તે અન્ન સારામાં સારું બનાવ્યું હોય, રાજાને ત્યાં એનો આહાર થયો હોય, એમને કાંઈ પ્રસન્નતા જેવી વાત નથી. ઈષ્ટ અનિષ્ટપણું તો ચોથા ગુણસ્થાનથી જાય છે, પછી તો ઘણી સ્થિરતા આવી છે મુનિ દશામાં, એટલે ચિત્ત પ્રસન્નતા પણ ત્યાં થતી નથી, એટલી પણ ચ્યુતી નથી થતી,
બરાબર
ચારિત્ર મૂળનો રાગ નથી થતો, એમ કેવું છે ત્યાં તો. અને દર્શનમો સહિતનો અને અનંતાનું મંદિર સહિતનો રાગ તો ચોથા ગુણસ્થાનથી જ થતો નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી, જ્ઞાની ભોજનને ઈચ્છતો નથી, માટે જ્ઞાનીને અસનનો પરિગ્રહ નથી. એટલે આહાર લેતા, લેવા છતાં પણ તે આહાર લેતા નથી, બોલતા હોવા છતાં બોલતા નથી, ને ચાલતા હોવા છતાં ચાલતા નથી. ભાગવતમાં એક દ્રષ્ટાંત આવે છે એનું, શ્રી કૃષ્ણની જ્ઞાન દશા બતાવવા માટે એવું દ્રષ્ટાંત આવે છે. દુર્વાસા મુનિ છે અને ઉપવાસ હોય છે, શું, અને શ્રી કૃષ્ણ તો ત્રણ ખંડના ધણી છે, શું વાસુદેવ છે, એમનું ભોજન તો એમની રીતે હોય, જેને આપણે રીચ કહીએ, ઊંચામાં ઊંચું. શું તો પછી કોઈ નાની ઋષિ મહાત્મા છે એને પૂછ્યું કે શ્રી કૃષ્ણ તો કઈ ઉપવાસી છે, કે દુર્વાસા તો કે એમણે કે ઉપવાસ કર્યો છે, પણ એ આરી લી આર એમણે લીધો છે, કે શું, કેમ કે અંદર એમને ઈચ્છા પડી છે, અમને ઈચ્છા નથી, આહાર લે છે પણ ઈચ્છા નથી. એમાં બનારસી દાસે લીધું છે, નાનીના નિર્જરાના પદમાં એ વિશે લીધું છે, બોલે છે તો બોલતા નથી, ચાલે છે તો ચાલતા નથી, આહાર લે છે તો એ ખાતા નથી, શું એ બધું લીધું છે, એટલા માટે લીધું છે કે ખરેખર એમાં એમને રસ નથી, રુચિ નથી, એકત્વ નથી, સુખ બુદ્ધિ નથી. પછી જ્ઞાન દશા આવે છે, કોને જ્ઞાન દશા આવે છે એમાં એનું અનુમાન ત્યાંથી થાય એવું છે કે એમની 23મા વર્ષની મુમુક્ષુ દશા હતી, કે અમારે આહાર લેવો હોય તો આત્મા માટે, રડવું હોય તો આત્મા માટે, મૌન રહેવું હોય તો આત્મા માટે, બોલવું હોય તો આત્મા માટે, સૂવું હોય તો આત્મા માટે, ઉઠવું હોય તો આત્મા માટે. એનો અર્થ શું છે કે મુમુક્ષુ જીવની સર્વ પ્રવૃત્તિમાં આત્માર્થ મુખ્ય હોય છે. મુમુક્ષુ જીવના સર્વ પરિણતિના પરિણામમાં આત્માર્થ મુખ્ય હોય છે, એનું લક્ષ્ય જ આત્માર્થ ઉપર હોય છે. હું આત્માને માટે કરું છું કે શ્રી દેહને માટે કરું છું, એ દેહાર્થી મીટ્યા છે, આત્માર્થી થયા છે તે દેહાર્થી મીટ્યા છે. આ તો એથી આગળ વધીને જ્ઞાન દશા છે કે એમના પરિણામની સર્વ પ્રવૃત્તિ આત્મલક્ષ્ય છે, આત્મામય રહીને છે, જ્ઞાનમયપણે રહીને છે. ત્યાં તો હજી આત્મકલ્યાણની ઈચ્છા છે એટલે આત્માર્થી કયા, અહીંયા તો જ્ઞાનમયપણે રહીને પરિણમન ચાલે છે. એટલે ચાર એક કષાયની જે મુખ્ય છે અને દર્શનમો એ ચાર ને ત્રણ સાત કષાયને તોડ્યા છે. માટે જ્ઞાનીને અસન્નો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક નાય ભાવના સદભાવને લીધે, જુઓ નથી 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 લીધું અહીં સુધી, હવે અસ્તી લે છે, શા કારણથી નથી? જ્ઞાની આહાર લે છે, વિકલ્પ કરે છે, છતાં શા માટે એને તે પરિગ્રહ નથી ગણતા અમે? નિર્જરા નો અધિકાર છે ને, કે આહાર લેતી વખતે પણ જ્ઞાની નિર્જરાવંત છે એમ કેવું છે. તને જ્ઞાની નું એવું પરિણમન દેખાય છે તપાસી જો, તો તું જ્ઞાની ને સમજો છો અથવા જ્ઞાની ના દર્શન તે કર્યા છે, નહીતર તો તું કલ્પના એમ કરીશ કે જેવી રીતે હું ભાવને લીધે આ એમનું અંતરંગ છે. હું જ્ઞાયક પણ છું, આ જ્ઞાની અસરનો કેવળ જ્ઞાયક જ છે, જ્ઞાની અસરનો કેવળ જ્ઞાયક જ છે, ફક્ત એના પણ જ્ઞાતા રહીએ છે, બિન પડીને જ્ઞાતા રહીએ છે. સ્વરૂપના પણ જ્ઞાતા છે અને પરદ્રવ્યના પણ જ્ઞાતા છે, પણ બે માં ફેર છે. સ્વરૂપના અનન્ય પણ જ્ઞાતા છે અને પરદ્રવ્યના અન્ય પણ રહીને જ્ઞાતા છે, એટલો ફેર છે. એવા અષ્ટિ પરિણમનને કારણે પરિણમનમાં જ્ઞાનમય અને જ્ઞાયક ભાવના સદભાવપણાને લીધે પોતાને જે જ્ઞાનમય પણ એટલે આત્મામય પણ રહે છે, કે જે પદાર્થ અનાહારી છે. આત્મા કેવો છે? અનાહારી છે. મુનિરાજને પણ એ વિકલ્પ આવે છે, આહાર લેવા નીકળ્યા હોય જંગલમાંથી નગર મધ્ય આવે અને કોઈ અંતરાય પડી જાય, સામેથી કોઈ નનામી સાલ ચાલી આવે, શહેરમાં તો મૃત્યુ થઈ ગયું કોઈનું, સ્મશાન લઈ જતા હોય, ખલાસ. મુનિરાજને આહારનો વિકલ્પ શાંત થઈ જાય છે. અરે અનાહારી એવા આત્માને આહારનો વિકલ્પ આવ્યો, પાછા વળી જાય સીધા જંગલમાં, તે દિવસે આહાર ન લે, તે દિવસે એમને ઉપવાસ હોય. હવે એ ઉપવાસ કેવો હોય કે આહાર લઈને જેમ કોઈ સંતુષ્ટ થાય અને આહાર લેવાની ઈચ્છા મટી જાય, એવી ઈચ્છા એમને મટી ગઈ છે. એમ નથી કે આહાર લીધો નથી એટલે ઈચ્છા રહી ગઈ છે, અરે આ તો અંતરાય પડી ગયો, એમ નથી. જરા પણ એનો વિકલ્પ નહીં. અનાહારી જ્ઞાયક ભાવના અવલંબને એવા જ્ઞાનમય પણે તન્મય થઈ જાય છે કે આ આત્માને આહારનો વિકલ્પ પૂછો, આ જરૂર નહોતી. આને જે થયું તે યથાર્થ થયું છે, બરાબર થયું છે, શું અને પોતે પોતાના શાંત સ્વરૂપમાં ઠરી જાય છે, ઉલટાના એમાં ઠરી જાય છે. અને જ્ઞાની આહાર લીતી વખતે પણ આહાર ના જ્ઞાતા રહીએ છે, એટલે ઈષ્ટ અનિષ્ટ પણ તો થતું જ નથી. આ સારું બન્યું છે, આ સારું નથી બન્યું, એ પ્રકાર જે અજ્ઞાન દશામાં આવે છે, કોઈ પણ ચીજ ભણામાં આવીને ઠીક છે કે ના ઠીક છે એમ થયા વગર નહીં રહીએ, કેમ કે જ્ઞાતા રહેતો નથી. માટે કાં તો જીવ જ્ઞાતા રહીએ, કાં તો એને ઠીક ઠીક પણ થયા વગર રહીએ નહીં, અને જોઈ જવું, તપાસી લેવું, શાક આવ્યું ઠીક થયું છે ચાલો, કાં તો કઈ બરાબર નથી થયું લાગતો, એ ઠીક પણ કે અઠીક પણ એ જે અભિપ્રાય છે એ જ્ઞાતાપણા પ્રગટ થયા વિના એ અભિપ્રાય મટતો નથી, તૂટતો નથી. એ પ્રકારનો પુરુષાર્થ મુમુક્ષુ દશામાં કર્યો હોય છે, ઠીક અઠીક પણ મટાડવાના પ્રયત્નમાં હોય છે. અજ્ઞાન દશામાં જીવને ઠીકપણું આવે ત્યારે ઠીકપણાનો રસ ચડે, રાગ રસ, અઠીકપણું થાય ત્યારે દ્વેષ રસ ચડે અઠીકપણાને કારણે. જ્યારે મુમુક્ષુ છે ઈષ્ટ અનિષ્ટપણું મટાડવાના પુરુષાર્થમાં લાગેલા પીડ્યા છે, એ જ્ઞાન દશાને પ્રાપ્ત કરશે અને એ જ્ઞાન દશામાં પછી એને ઈષ્ટ અનિષ્ટપણું નહીં થાય. એવી રીતે મુમુક્ષુ દશાનું અને જ્ઞાન દશાનું અનુસંધાન છે, એ સાથે સાથે લેવું. મુમુક્ષુએ આ પ્રકારની ગાથા વિચારતા પૂર્વ ભૂમિકા કેવી હોય, પૂર્વ ભૂમિકા એટલે જ્ઞાન દશાની કારણભૂત ભૂમિકા કેવી હોય, શું એ સાથે સાથે વિચારવું. નહીંતર ભૂલ શું થાય છે કે કાર્યને સ્વીકારવામાં આવે ને કારણને ન સ્વીકારવામાં આવે. કેમ કે કૃપાળુદેવની જ્ઞાન દશા 24 વર્ષથી છે, આગળના વચનો છે એમની કારણરૂપ દશાના છે. જો કાર્યને સ્વીકારીએ તો કારણને સ્વીકારવું રહ્યું, નહીતર કાર્યનો સ્વીકાર યથાર્થપણે નથી. બીજી મુમુક્ષુ દશા છે, જે કારણભૂત દશા છે, એ પણ બહુમાન કરવા યોગ્ય દશા છે, અને તો જ મુમુક્ષુતા આવે. મુમુક્ષુ દશાનું બહુમાન આવે, જ્ઞાનીની મુમુક્ષુ દશાનું બહુમાન આવે, તો જ યથાર્થ મુમુક્ષુતા ને પાત્રતા પ્રગટે. જો ને આપણે પણ એ આપણે જે પૂજ્ય બહેનશ્રીનો અભિનંદન ગ્રંથ છે એમાં એમના મુમુક્ષુ દશાના પ્રશ્નનો પત્રો પ્રસિદ્ધ કરવાનો હેતુ શું છે? જ્ઞાન દશા તો નહોતી એમની, છતાં મુમુક્ષુ દશાના પત્રો પ્રસિદ્ધ કર્યા કે નહીં? કેમ કર્યા? એમની મુમુક્ષુતા કેવી હતી, એની પ્રેરણા, એની ભાવના અને એનું અનુકરણ કરવાનું ત્યાંથી શીખવા મળે છે. જેમ કે પોતાને સમ્યક દર્શનની ભાવના હતી, અને સમ્યક દર્શન નહોતું પ્રાપ્ત થતું તો એનો ખેદ રહેતો હતો. તો ખેદ રહેતો હતો એનો રાજીપો નહોતો. શું ખેદ થયો? તેથી શું? એથી કઈ ખેદ કરીને અટકી જવાનું છે? ખેદ થાય તેથી શું? પ્રાપ્ત થવું જોઈએ. અને આપણે સંકેત જોઈએ, સંકેત જોઈએ એમ આપણે ઈચ્છીએ છીએ, પણ સંકેત આવશે તો રાખશું ક્યાં? એવી બધી માર્મિક વાતો આવી છે. એમ કહેવા માંગે છે કે પાત્રતા જોશે, પાત્રતા તથા તથારૂપ પાત્રતા પ્રત્યા વિના સમ્યક દર્શન આવશે નહીં, અને કદાચ આવશે તો રાખશો ક્યાં? જેમ કોઈ દરિદ્રીને ત્યાં કોઈ મોટો હીરો આપી દે, આ કોઈનું હીરો છે તમે હાચવો, પણ ક્યાં હાચવશે? એને અત્યારે હાચવવાનું સાધન નથી, તિજોરી જોઈએ, એની એના રક્ષણ કરવા માટે એના ચોકીદારો જોઈએ, એની પાસે કોઈ વ્યવસ્થા નથી, હીરા ક્યાં રાખશે? એ લૂંટાઈ જવાનો. આ તો એ સમ્યક દર્શન રૂપે રત્ન પ્રાપ્ત જ નથી થતું, પણ એ કટાક્ષ કર્યો છે કે તમે ઈચ્છો છો પણ આવશે તો રાખશો ક્યાં? તમારી પાસે એને રાખવાની વ્યવસ્થા નથી કોઈ, માટે સુપાત્રતા પ્રગટ કરવી જોઈએ. ઘણી વાતો આવી છે એ મુમુક્ષુ દશાની આવે છે, એમાં પણ હેતુ છે બોધ લેવાનો. એ રીતે જ્ઞાની છે એ અસન્ના જ્ઞાયક રહે છે, અને એ જ્ઞાયક રહેવા માટેનો પ્રયત્ન સફળ થયો ત્યારે તે જ્ઞાની થયા. એ પ્રયત્ન દશામાં એ મુમુક્ષુ હતા. મુમુક્ષુ દશા તો પ્રયત્ન દશા છે, અને તે ચડતા પરિણામની શ્રેણી વાળી દશા છે, સમ્યક સન્મુખની દશા છે એ બધી. એટલે સન્મુખતામાં આગળ વધીને પામે છે, રાગમાં આગળ વધીને નથી પામતા, વિકલ્પમાં આગળ વધીને નથી પામતા. કેમ કે રાગને વિકલ્પ તો શાંતિને નિર્વિકલ્પ થવાના છે, પણ સમ્યક સન્મુખનો જે પુરુષાર્થ છે અને સમ્યક સન્મુખનો જે જ્ઞાનનો પર્યાય પ્રગટ થયો છે, એ જ્ઞાનનો અને વીર્યનો પર્યાય આગળ વધીને જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે. એટલે આહારના ટાણે પણ જ્ઞાની આહારના જ્ઞાતા રહે છે, ઇષ્ટ અનિષ્ટ પણ એમને થતું નથી, વર્તતું નથી, જ્ઞાતા ભાવે આહાર લઈ જાય છે. બસ એ પ્રકારનો પ્રયત્ન મુમુક્ષુએ પણ કરવા યોગ્ય છે એવો બોધ અહીંથી નીકળે છે. અહીં સુધી.